परम कृपाळु देवना वचनामृतमां जैन दर्शनना अद्भुत तत्वों जे आपणे उपलब्ध थया छे तेना निमित्तमां परम मुमुक्षु अने कृपाळु देवना परम सखा मुमुक्षुओना परम उपकारी एवा पूज्यश्री सौभाग भाईनो उपकार क्यारे भूली न शकाय। एमणे एक दोहरो कृपाळु देवने मोकल्यो, समता रमता उरधता ज्ञायकता सुखभास वेदकता चैतन्यता ए सब जीव विलास। दोहरो पूज्य बनारसजी दासजीए समयसार नाटकनी रचना करी एमां जीवना लक्षण बतावामां एमणे आ दोहरो मूक्यो। आनो विशेष अर्थ जीवना लक्षण इतली बधी सौभाग भाईनी दीर्घदृष्टि अथवा तो एवी परम जिज्ञासु भाव जाणवो छे ते जीव छे, जे जाणवो छे ते अरूपी छे, अदृश्य छे, अमूर्त छे। एने केवी रीते जाणवो? इंद्रियातीत छे। केवी रीते पकड़वो? इंद्रियोथी पकड़ाय तेवो नथी। बाह्य कोई ए प्रकारनो कोई एनु रूप होवाने न होवाने कारणे ओळखाय एम नथी। अमूर्त होवाने कारणे स्पर्शी शकाय एम नथी। आवो जीव केवी रीते जाणवो? અને છતાં જીવ છે એમ તો અનંતા જ્ઞાનીઓએ કહ્યું છે, એટલે એમણે સમયસાર ગ્રંથ જેમાં જીવ અધિકારની અંદરની જે વાત મૂકી છે એના આધાર ઉપર બનારસીદાસજીએ નાટકની રચના કરી, વિષયને જરા વધારે સરળ બનાવીને સમજી શકાય એ માટે અને એમાં આ દોહરાની રચના કરી કે ભાઈ આ સાત લક્ષણ જીવના છે, સમતા નામનું પહેલું લક્ષણ, રમતા નામનું બીજું લક્ષણ, ઉરધતા નામનું ત્રીજું લક્ષણ, જ્ઞાયકતા નામનું ચોથું, સુખભાસ નામનું પાંચમું, વેદકતા છઠ્ઠું અને ચૈતન્યતા સાતમું, એ સમ જીવ વિલાસ, આ સાતે લક્ષણોથી આ જીવ વિલસી રહ્યો છે, એટલે આ તો પ્રગટ છે, કેમ દેખાતું નથી? પ્રગટ અનુભવી શકાય એવા આ સાતે લક્ષણોથી આ ચૈતન્ય તો વિલસી રહ્યું છે, પણ જ્યારે પરમ કૃપાળુ દેવનો સત્સંગ થયો છે ત્યારે એમણે કહ્યું કે ભગવાન આપ જ આના અર્થ બતાવો ને। અમે મતિ કલ્પના કેટલી કરીએ, એટલે કૃપાળુ દેવે પણ એવી અદભુત કૃપા કરી છે અને આખી આ જે સિરીઝ છે આપણી બપોરના સ્વાધ્યાયની અંદર જે આપણે આ પત્ર લઈશું 436, 437 અને 438 એની અંદર આપણને એક અદ્ભુત ચમત્કૃતિ પરમ કૃપાળુ દેવની તીર્થંકરની દેશના અને તીર્થંકરનો બોધ યથા તથ્ય કેનારો આ પુરુષ એનું એક નવું જ રૂપ જોવા મળશે કે કેવી અદ્ભુત વાત અને કેવી જબરજસ્ત ખજાનો વચનામૃતની અંદર ભર્યો છે અને એનું અનુસંધાન ક્યાં છે. જેવો દોહરો વાંચે છે એટલે કૃપાળુ દેવને તો જાતિ સ્મરણ જ્ઞાન હતું. હવે કેટલાયના જાતિ સ્મરણ જ્ઞાનની અંદર બે પ્રકાર છે. કેટલાયને જાતિ સ્મરણ જ્ઞાનમાં પદાર્થનું જ્ઞાન હોય કે હું અહીંયા હતો ને પછી આનો બાપ હતો ને આનો દીકરો હતો ને આ અમારી દીકરી હતી ને આ વહુ હતા ને આ ગામ હતું ને અહીંયા અમારા સગા સંબંધી રહેતા હતા ને અહીંયા અમારી જમીન હતી ને અહીંયા અમારા મકાન હતા. અહીંયા જાતિ સ્મરણ જ્ઞાનમાં તો ભૂત ભવ અનુભવ ગમ્ય થાય છે. ભૂતકાળની અંદરનો જે ભાવ છે એમાં આત્માની જે દશા છે તે અનુભવ ગમ્ય થાય છે એવું જાતિ સ્મરણ જ્ઞાન કૃપાળુ દેવને વર્તતું હતું. એટલે જેવા શબ્દો જોયા, આ શબ્દો સાંભળ્યા, એના ઉપર જેવો ઉપયોગ મૂક્યો એટલે કૃપાળુ દેવ સીધા તીર્થંકર પાસે ચાલ્યા જાય છે. આનો અર્થ લખવાનો તો હજી બાજુ ઉપર રહ્યો, આની સમજણ લખવાની તો હજી બાજુ ઉપર રહી, પણ જ્યાં આ જીવના લક્ષણ જોયા તો આવા લક્ષણ મેં ક્યાંક સાંભળ્યા છે, આ લક્ષણ કેનાર પુરુષ કોણ હતા, એટલે તરત જ એને એમ થયું કે કોઈએ કોઈ વાત કરીને એમ થાય કે અરે આ વાત મેં ક્યાંક સાંભળી છે, આ શબ્દ મને ખ્યાલ છે. એ કારણે થઈને એમનું એટલું બધું જ્ઞાનનો ઉઘાડ થાય છે, આવરણ બધા હટતા જાય છે. અને જે એમણે અગાઉ એક પત્રમાં લખેલું કે સમયે સમયે અનંત ગુણ વિશિષ્ટ એવો આત્મભાવ વધતો હોય એમ જણાય છે, તે દશા કોઈના કડવા દેવામાં આવતી નથી અને કડી શકે તેવાનો પ્રસંગ નથી. અમને સહેજે સ્મરણે વિતરાગ જેવો બોધ સહેજે સાંભળી આવે છે. સહજ સ્મરણે વિતરાગ જેવો બોધ સહેજે અમને સાંભળી આવે છે. હવે આ એમની દશા, જે કૃપાળુ દેવે જે એમને પોતાની દશાની અંદર જે લખ્યું હતું, ઓગણીસે ને સુડતાલીસે સમકિત શુદ્ધ પ્રકાશ્યુરે શ્રુત અનુભવ વધતી દશા નિજ સ્વરૂપ અવભાસ્યું રે ધન્ય રે દિવસ આહો. કેવો દિવસ ધન્ય છે, કોઈ પણ પ્રકારના ભેદ ને પક્ષ વિનાનું શુદ્ધ સંકિત જેને ક્ષાયિક સંકિત કહ્યું છે, તદ ભવે મોક્ષે જીવ જાય અથવા વધુમાં વધુ ત્રીજો ભાવ, એવી પ્રકારનું સંકિત પ્રકાશતા પછી એ સંકિતનું લક્ષણ શું છે. આ સામાન્ય જ્ઞાન નથી જે આપણે આ ઉપર છલ્લું ઉપર ચોટિયા બધા શબ્દો બોલવા માંડી જાય છે કે ભગવાનને 24મા વર્ષે જ્ઞાન થયું. અરે મૂર્ખના જામ, તને જ્ઞાન શું એ ખબર નથી. એને ભગવાને આગળની લીટી લખી છે, વાંચ્યું એમને 1947માં જ્ઞાન થયું, પછી લખ્યું છે શ્રુત અનુભવ વધતી દશા. આ પકડાય છે, શ્રુતનો અનુભવ થયો, કેવો અનુભવ થયો એમણે લખ્યું છે કે એક શ્લોક વાંચતા હજારો શાસ્ત્રોમાં અમારો ઉપયોગ ફરી વળે છે, ભાન થઈ અને ઉપયોગ ફરી વળે છે. ભાન તો અનુભવ થાય, હજારો શાસ્ત્રોનો અનુભવ થાય, એક શ્લોક વાંચતા એટલો મારો ઉપયોગ ફરી વળે છે. અને વધતી દશા, કેવી દશા, નદીના પૂર આવે એ જોયા છે ક્યાંય, આ બંધ તૂટ્યો તો અહીંયા પાનસેટનો ને ત્યાં મોરબીમાં મચ્છુનો, સમયે સમયે આમ પૂરના લોઢ ઉછળીને આવે એમ કહે છે કે સમયે સમયે અનંત વિશિષ્ટ ગુણ એવો આત્મભાવ વધતો હોય એવી દશા રહે છે. આ દશાની કલ્પના થાય, સમયે સમયે વર્ધમાન સમકિત થઈ ટાળે મિથ્યા ભાસ ઉદય થાય ચારિત્રનો વિતરાગ પદવાસ. અરે એવો વધતો હોય એક સમય, એટલે આંખના પલકારામાં 17 સમય ચાલ્યા જાય એવી જૈન દર્શનમાં સમય અંગેની પરિકલ્પના છે. આવો સમયે સમયે અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ જે પુરુષને વધતો હતો, અને શ્રુત અનુભવ, અને શ્રુતનો અનુભવ કેટલો, એનું પરમ શ્રુત પણ કેટલું કૃપાળુ દેવનું. એક શ્લોક વાંચે ને હજારો શાસ્ત્રોમાં ભાન થઈને ઉપયોગ ફરી વળે. આ વાત આપણી મગજમાં બેસે છે કે શબ્દો વાંચીને આપણે બસ એની કોઈ ગંભીરતા પકડાય છે? આજે તો 21મી સદીમાં પહોંચનારા આપણે લોકો, આપણી પાસે પુસ્તક સામગ્રી વગેરે બધું જ તૈયાર છે, બધું પ્રિન્ટિંગની અંદર લેખિત થઈ શકે એવી સ્થિતિ છે. એટલે શાસ્ત્રો, એના પ્રકાશન, એનો કોઈ પાર નથી. હજાર શાસ્ત્રોનો એકવાર લિસ્ટ કરજો એટલે ખબર પડે કે હજાર શાસ્ત્રો સૂચિત છે. આંકડો 200 થી આગળ નહીં વધે. આજની તારીખની વાત કરું છું, નામ તો લખવા બેસો, 25-50 જરાક જલ્દી જલ્દી આપણે બોલી જઈશું, પછી તો કલમ પણ નહીં ચાલે. અને ગમે તેવા અભ્યાસી પંડિત છે ને એને કહેજો કે 1000 શાસ્ત્રનો તમે લિસ્ટ લાવી દો અને તમને 1000 રૂપિયા ઇનામના પુરસ્કારને આપણે આપવા. આ કહે છે કે હજારો શાસ્ત્રો, આ જીવની અનંત કાળનું જે પરિભ્રમણ છે એની અંદર જે જન્મ જન્મનો આરાધક છે, આ તો યુગ યુગનો યોગીન્દ્ર છે. અને અત્યારે કોઈ કાળે, ચોથા કાળમાં જેનો દુર્લભ જન્મ એવો પંચમ કાળમાં આવી ગયો છે, કોઈ એવું આશ્ચર્ય કાળનું થઈ ગયું છે કે જેમને પોતાને આશ્ચર્ય થાય છે કે આ શું, અમે અહીંયા ક્યાંથી આવી ગયા, એવા પુરુષ એ કહે છે કે આવી અમારી દશા છે. એ દશાની અંદર જેવા આ શબ્દો સૌભાગભાઈએ મોકલેલા દોહરાના વાંચે છે, સમતા રમતા ઉરધતા જ્ઞાયકતા સુખભાસ વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ. ઓહો, આ વાત તો અમે સાંભળેલી છે. સાંભળી છે તો ક્યાંથી સાંભળી છે, કોણ કહેતું તું? આ સ્મરણમાં જાય છે. સ્મરણમાં જાય છે એટલે તીર્થંકર દેવ સમવર્ષોમાં બિરાજમાન જે દેશના આપે છે, જેમની સાથે, જેના સાનિધ્યમાં, જેમના સમીપની અંદર એક શિષ્યત્વ ભાવે એમણે જે આ વાત, જીવના લક્ષણો ભગવાનના શ્રીમુખેથી જે સાંભળ્યા છે એનું સ્મરણ થાય છે. તીર્થંકર દેવનું સ્મરણ થાય છે. કેવું સ્મરણ છે તો દોહા બાજુ ઉપર રહે છે અને તીર્થંકર દેવને એકદમ નમસ્કાર શરૂ કરે છે. આ 4 નમસ્કાર એમણે 436માં પત્રમાં કર્યા, પહેલા આવેલા તીર્થંકર દેવને, કે આ વચનના કહેનાર, જીવના આ લક્ષણને વક્તવ્યપણે કહેનાર એવા પુરુષ, જે તીર્થંકર દેવે સ્વરૂપસ્થ આત્માપણે થઈ વક્તવ્યપણે જે પ્રકારે તે આત્મા કહી શકાય તે પ્રમાણે અત્યંત યથાસ્થિત કયો છે તે તીર્થંકરને બીજી સર્વ પ્રકારની અપેક્ષાનો ત્યાગ કરી નમસ્કાર કરીએ છીએ. અદભુત નમસ્કાર તીર્થંકર દેવને પહેલા વેલો. આમાં તીર્થંકર દેવની ઓળખાણ કૃપાળુ દેવે 4 નમસ્કારમાં આપી છે. ઓહો, જે તીર્થંકર શબ્દ આપણે વારંવાર બોલીએ, તીર્થંકર કથિત અમારો ધર્મ, અમારા ઈષ્ટદેવ તીર્થંકર, અમારું શાસન તીર્થંકરથી સ્થપાયેલું. આ તીર્થંકર કોણ? આ તીર્થંકરનું સ્વરૂપ શું? તો કે કેવળ જ્ઞાન થયા એ બધા તીર્થંકર. તો કે કેવળ જ્ઞાન તો અનંત લોકોને થયું છે, એમાં 24 ક્યાંથી જુદા પડ્યા? એની વિશેષતા શું? જૈન તરીકે તીર્થંકરનું ઓળખાણ, ભગવાન જીવના લક્ષણ ઓળખાવા માટેની વાત લખવા બેઠા અને એમણે આપણને તીર્થંકરને ઓળખાવી દીધા. જે તીર્થંકર દેવે સ્વરૂપસ્થ આત્માપણે થઈ વક્તવ્યપણે તે આત્મા કહી શકાય તે પ્રમાણે અત્યંત યથાસ્થિત કહ્યો છે. કોણ તીર્થંકર? કે જેણે સ્વરૂપસ્થ આત્માપણે થઈને, એ આત્માપણે થયા પણ કેવા સ્વરૂપસ્થ, સ્વરૂપસ્થ આત્માપણે થયા. આત્મા પોતાના સ્વરૂપની અંદર સ્થિર થઈ ગયો છે, આત્મા પોતાના સ્વરૂપની અંદર સ્થિત થયેલો છે. પૂર્ણ નિર્વિકલ્પપણું જ્યાં છે, પૂર્ણ વિતરાગતા જ્યાં છે, સર્વજ્ઞપણું જ્યાં વર્તે છે, એવી તીર્થંકરનું સ્વરૂપ કહ્યું છે. કે આ સ્વરૂપને પહેલા પકડો, તીર્થંકરના સ્વરૂપને. એ આત્માપણે થઈ ગયા અને આત્મા કેવો? તો સ્વરૂપસ્થ, અન્ય નહીં, પોતાના સ્વરૂપ સિવાય બીજે ક્યાંય જેની સ્થિતિ નથી તેવા
કેવળ નિજસ્વ ભાવનો અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ.
નિજ સ્વભાવનું કેવળ જ્યાં જ્ઞાન વર્તે છે, આવા સ્વરૂપસ્થ થયેલા આત્માપણે થઈને હવે દેહપણે નથી, એટલે શબ્દ આવ્યો દેહ છતાં નિર્માણ. દેહ હોવા છતાં દેહપણે નથી. ખૂબ સમજીએ, બે અસ્તિત્વ સાથે છે, દેહ ત્યાં જુદો નથી પડ્યો. ચૈતન્ય અને દેહ બંને સંયુક્તપણે સાથે રહેલા છે. દેહ છતાં દેહાતીત છે, એટલે અંદર કેવળ જે ચૈતન્ય છે એ ચૈતન્યમય છે. અહીંયા દેહ ગૌણ થઈ ગયો છે, બોડી ઇઝ નોન એક્ઝિસ્ટિંગ. હોવા છતાં જેમ આજે આપણી અજ્ઞાન અવસ્થાની અંદર સ્પિરિટ ઇઝ નોન એક્ઝિસ્ટિંગ, વી લીવ ઓનલી બાય બોડી. શરીર અને શરીરની જેટલી ક્રિયા અને શરીરના જેટલા ધર્મો છે એનાથી હું ને તમે અજ્ઞાની જીવો જીવીએ છીએ. અહીંયા એક એવા પૂર્ણ પુરુષની કલ્પના છે કે એને પણ શરીર હોવા છતાં ટોટલી સાયલેન્ટ, નોન એક્ઝિસ્ટન્સ, જેમ અહીંયા ટોટલી સાયલેન્ટ છે, આત્મા જેવી કોઈ ચીજ જાણી દેખાતી નથી ક્યારેય જીવનમાં. ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે. આખો દેહ નો જ એટલો બધો દેહાધ્યાસ છે કે અંદર ચૈતન્ય વિદ્યમાન હોવા છતાં જીવની કોઈ પણ પ્રવૃત્તિમાં ચૈતન્યની ઝલક દેખાતી નથી, એટલો દેહાધ્યાસ, એટલો દેહાધ્યાસ છે કે એ આત્માતીતપણે વર્તે છે. જ્ઞાનીનું સ્વરૂપ દેહ છતાં જેની દશા દેહાતીત, અને અજ્ઞાનીનું સ્વરૂપ આત્મા છતાં જેની દશા આત્માતીત. ભગવાન અમારી પણ માસ્ટરી છે. જેમ આપ શરીર સાથે હોવા છતાં શરીરથી પર છો, એમ અમે ચૈતન્ય સાથે હોવા છતાં ચૈતન્યથી પર છીએ. અમારે કઈ લાગે વળગે નહીં ચૈતન્યને. આ પુરુષ સ્વરૂપસ્થ થયા છે, દેહનો કોઈ ધર્મ કામ કરે નહીં ત્યાં એનો. એવા આત્માપણે થઈને વક્તવ્યપણે જે પ્રકારે તે આત્મા કહી શકાય, આ જીવ છે એ તો અરૂપી છે, આ આત્મા છે એ તો અદ્રષ્ટ છે, આ આત્મા છે તે અમૂર્ત છે, આ ચૈતન્યને માત્ર અસ્તિત્વ છે, બાકી કશું જ નથી. હવે એને કેવી રીતે કહેવો? તો કહે છે કે એને જેટલો કહી શકાય, વક્તવ્યપણે જે પ્રકારે કહી શકાય, એટલે પૂર્ણપણે કહી શકાય એવું તો નથી જ, પણ જે કંઈ કહી શકાય એને અંગે તે પ્રમાણે અત્યંત યથાસ્થિત કહ્યો છે. આ તીર્થંકરે આ આત્માને કહેનાર, જો જગતની અંદર વિદ્યમાન કોઈ એવા પુરુષ થયા હોય કે આત્માને વક્તવ્યપણે જે પ્રમાણે કહી શકાય તે પ્રમાણે કેવા યોગ્ય સમર્થતા જેની પાસે હોય તેવો પુરુષ તે તીર્થંકર છે. તે યથાસ્થિત કયો છે, એને જોયો છે, જાણ્યો છે, અનુભવ્યો છે અને કયો છે. બસ આ વિશેષતા કે આત્મા નામના પદાર્થને કહેનાર જો કોઈ હોય પુરુષ, યથા તથ્ય, અને અહીંયા સામે અત્યંત શબ્દ મૂક્યો છે, બિલકુલ એક્ઝેક્ટ, કોઈ ફેર ન પડે એવું એવો કહેનાર છે તે તીર્થંકરને બીજી સર્વ પ્રકારની અપેક્ષાનો ત્યાગ કરીને નમસ્કાર કરીએ છીએ. અમારે તીર્થંકર પાસેથી શું અપેક્ષા? જેની પાસે જેની વિશેષતા હોય એની પાસે અપેક્ષા એની જ રખાય ને. ધનપતિ પાસે જઈએ તો અપેક્ષા શેની હોય? ધનની. અને જ્ઞાની પાસે જઈએ તો અપેક્ષા જ્ઞાનની. ડોક્ટર પાસે જઈએ તો અપેક્ષા ઔષધની, નિદાનની, બીજું શું હોય? આટલું તો વ્યવહારિક ડાપણ આપણને હોવું જોઈએ, પણ આ નથી આપણી પાસે. કે તીર્થંકર પાસે અપેક્ષા છે નહીં. આપણે વ્યવહારમાં કહીએ છીએ કે અરે યુ આર માય ફ્રેન્ડ, અને મેં તને આવો નતો ધાર્યો, તારી પાસે મારી અપેક્ષા આવી નથી. અપેક્ષા હતી મિત્ર ભાવે, મિત્ર તરીકેની અપેક્ષા, પુત્ર તરીકેની અપેક્ષા, પિતા તરીકેની અપેક્ષા, મામા તરીકેની અપેક્ષા, વેવાઈ તરીકેની અપેક્ષા, ઓફિસર તરીકેની અપેક્ષા, એક વેપારીને ગ્રાહકને અપેક્ષા, પરસ્પર એ સૌને પોતપોતાનું જે કાર્યક્ષેત્ર છે ને જેની પાસે જે છે એની અપેક્ષા સામો વ્યક્તિ રાખે. નોકર અપેક્ષા રાખે એક શેઠ કંઈ ખુશ થાય ને 5-25 રૂપિયા આપે. દરેક પાસે અપેક્ષાનું ધોરણ શું? તો જેની પાસે જે છે એની પાસેથી જો એની કૃપા હોય, જો એનો અનુગ્રહ હોય, જો એ રાજી થાય તો આપણને એ વસ્તુ મળે. તીર્થંકર પાસે કઈ અપેક્ષા? બસ અહીંયા જ આપણે ગોથું ક્યાં ખાઈ જાય છે, ભૂલ ક્યાં થાય છે. આટલા આટલા વખત થયા અમે સત્પુરુષની ભક્તિ કરીએ, અમે જૈન શાસનની ઉપાસના કરીએ, તીર્થંકર દેવના, દેવાધી દેવના નમસ્કાર કરીએ, અને અમારે એની પાસે શું માગવું છે એ જ અમે ભૂલી જાય છે. કૃપાળુ દેવ અહીંયા એવી વાત પોઈન્ટેડ કરી છે. બીજી સર્વ પ્રકારની અપેક્ષા, એટલે માત્ર આત્માનું સ્વરૂપ ભગવાને જે કહ્યું છે એ જ જાણવું છે, એ સિવાય અમારે તીર્થંકર પાસેથી કંઈ જ જાણવાની ઈચ્છા નથી. તીર્થંકર પાસેથી અમારી કોઈ જ અપેક્ષા નથી. પણ સાહેબ એ તો સર્વજ્ઞ છે, તીર્થંકર તો સર્વજ્ઞ છે, તો જરા પૂછી લો ને કે ધંધાનું કેમ થશે, 5 વર્ષ પછી શું થશે, અનિયારાનો મેળ પડતો નથી જરા હરખું થશે કે નહીં. એની સર્વજ્ઞતા છે, સમર્થતા છે, એની અંદર કોઈ વાતે ઉણો કે અધૂરો નથી. પણ એવા તો જગતમાં ઘણા મળશે, પણ આની જે વિશેષતા છે એ વિશેષતા, એની સુપર સ્પેશિયાલિટી શું છે? સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પાસે જઈએ તો એ પછી એમ કેવું જરાક તાવ તાવ આવ્યો જરાક જોઈ દો ને સાહેબ, અરે કાકા 250 રૂપિયા તો ઉભા રહેવાના છે અહીંયા, તાવ આવ્યો તો જ્યાં મામૂલી ડોક્ટર આગળ. પણ સાહેબ તમે એટલું તો જાણો ને, અમે બધું જાણીએ, પણ અમારી સ્પેશિયાલિટી પ્રમાણે અમારી સેવા હોય. આ તીર્થંકર પાસે આવી અપેક્ષા જગતના પદાર્થની, આવા તો ઘણા મળશે. રસ્તા ઉપર ઓલો કબૂતર ચકલી તને કવર ઉપાડીને કહેશે તારું શું થશે, એમાં શું હાલી મેળો છો. ભગવાન ઓળખાવે છે તીર્થંકરને, હો, અને આપણે ભજના કરવી છે તીર્થંકરની. સર્વ પ્રકારની અપેક્ષાનો ત્યાગ કરીને નમસ્કાર કરીએ છીએ. જ્યારે તીર્થંકરના દર્શન કરવાનું ભાગ્ય પ્રાપ્ત થાય ત્યારે આ વાત ક્યારેય ભૂલાય નહીં કે ભગવાન તમારી જો કોઈ વિશેષતા હોય તો સ્વરૂપસ્થ આત્મા પણ થઈને તે આત્મા જે પ્રકારે કહી શકાય તેવો અત્યંત યથાસ્થિત કહેનાર એવા તમે, અમે તમારી પાસેથી આત્મ સ્વરૂપ જાણવા સિવાય અમારી બીજી કોઈ અપેક્ષા નથી. કારણ કે અમારે જાણીને તેને પામવું છે. શું કામ જાણવું છે? કેમ છે કે પામવું છે, અને જેને પામવું છે એને જાણ્યા વિના કેવી રીતે પામશો? અને આ બતાવનાર જગતમાં કોઈ નથી. બાકીનું બધું બતાવનાર દુનિયાની અંદર ઘણા ઘણા સ્પેશિયાલિસ્ટ છે, એનું અમને ભાન છે કે બીજા તો ઘણા મળશે. દોરા ધાગા કરનારા ઘણા મળશે, જુદા જુદા પુનના પડીકા બંધાવનારા ઘણા મળશે. આપણું આ ભવની અંદર સારું થાય ને આવતા ભવમાં સારું થાય એવું કરાવનારા ઘણા મળશે. પણ આત્માને કહેનારા પ્રભુ, આના સિવાય આ દેવ જેવો જગતમાં જેનો કોઈ જોટો નથી. તીર્થંકરની અજોડતા ક્યાં છે? આ એનો અજોડતા છે. એટલે અમે સર્વ પ્રકારની અપેક્ષાનો ત્યાગ કરી અને એ તીર્થંકરને નમસ્કાર કરીએ છીએ. આ તીર્થંકરનું સામર્થ્ય, એની પાસેની આપણી અપેક્ષા, અને આને યોગ્ય એવો અમારો તીર્થંકર, આ એનું ઓળખાણ આપણને આપ્યું, એને ભગવાને તરત જ નમસ્કાર કર્યા કે અમે તો તારી પાસેથી આ માગીએ છીએ. પૂર્વે ઘણા શાસ્ત્રોનો વિચાર કરવાથી તે વિચારના ફળમાં સત્પુરુષને વિશે જેના વચનથી ભક્તિ ઉત્પન્ન થઈ છે તે તીર્થંકરના વચનને નમસ્કાર કરીએ છીએ. પહેલો નમસ્કાર તીર્થંકરને કર્યો, બીજો નમસ્કાર તીર્થંકરના વચનને કર્યો. ઓહો, પ્રભુ તને તો નમસ્કાર છે, હવે અમે તારા વચનને નમસ્કાર કરીએ છીએ. કારણ, હવે જો વચનની અપૂર્વતા કેવી છે, પૂર્વે ઘણા શાસ્ત્રોનો વિચાર કરવાથી. કોણ લખે છે? શ્રીમદ રાજચંદ્ર દેવ. પૂર્વે ઘણા શાસ્ત્રોનો વિચાર કરવાથી, જુઓ પ્રભુની અલૌકિક દશા તરફ આપણું લક્ષ્ય જાય. ઘણા શાસ્ત્રોનો વિચાર તો પૂર્વે થઈ ગયો છે, અને તે વિચારના ફળમાં આ બધા શાસ્ત્રોનો અભ્યાસ, એની વિચારણા, અને એ વિચારણાના ફળની અંદર સત્પુરુષને વિશે જેના વચનથી ભક્તિ ઉત્પન્ન થઈ છે, તે તીર્થંકરના વચનને અમે નમસ્કાર કરીએ છીએ. આ બધા શાસ્ત્રો એની વિચારના ફળમાં તો સત્પુરુષને વિશે જેના વચનથી, પ્રભુ તારા શાસ્ત્રના વચનથી, તારા બોધથી અમને સત્પુરુષ પ્રત્યે ભક્તિ ઉત્પન્ન થઈ, કે જે આત્મા તે કહ્યો તેવો આત્મા જેને જાણ્યો અને સાધવાનો જેને પ્રયત્ન કર્યો, પુરુષાર્થ કર્યો, અને આવો આત્મા જેને પ્રાપ્ત કર્યો, એવો સત્પુરુષ, આત્મત્વ જેને પ્રાપ્ત કર્યું છે તે સત્પુરુષ. ઓહો, અમે તો જ્યારે જોયું કે ભગવાને કીધેલો આત્મા, એ સમજીને જાણીને જે જીવોએ બાકીની બધી વસ્તુ, કેમ કે અપેક્ષાનો તો ત્યાગ કર્યો હતો, હવે તીર્થંકરને નમસ્કાર કરીને બાકીની કોઈ અપેક્ષા નહોતી, તો એક જ અપેક્ષા હતી કે પ્રભુ આત્માનું સ્વરૂપ, હવે એ આત્માનું સ્વરૂપ જેને જાણ્યું એને એ પ્રકારના પુરુષાર્થ કરીને એ સ્વરૂપને પ્રાપ્ત કર્યું. આવા સત્પુરુષો નિષ્દિન જેને આત્માનો ઉપયોગ છે, શાસ્ત્રમાં નથી ને સાંભળ્યામાં નથી, છતાં અનુભવમાં આવે તેવું જેનું કથન છે, અને અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે, બાકી તો કંઈ કહ્યું જાય તેમ નથી, આ સત્પુરુષનું ઓળખાણ. ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર જે વિચરે છે, પ્રભુ તારું મહાત્મ્ય તો ઘણું, પણ તારા માર્ગને ચાલે, રસ્તે ચાલે એવા સત્પુરુષોનું મહાત્મ્ય પણ કેવું. એક સત્પુરુષને રાજી રાખવામાં, તેની સર્વ ઈચ્છાને પ્રશંસવામાં શું કરીશ, શું પ્રાપ્ત, શું થાય આ સત્પુરુષની ભક્તિથી. વધુમાં વધુ 15 ભવે મોક્ષે જઈશ, પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. આ સત્પુરુષ જેણે તીર્થંકરની વદના કરીને તીર્થંકર પાસેથી આત્મા જાણી લીધો, એનું સ્વરૂપ જાણી લીધું, અને એ સ્વરૂપને જાણીને એને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરીને જેણે પ્રાપ્ત કર્યું, અહીંયા તો સત્પુરુષની વાત છે કે જેણે તીર્થંકરે કહ્યો એવો આત્મા પ્રાપ્ત કર્યો, ભ્રાંતિમાં નહીં. ઘણા હજી તો ભ્રાંતિમાં છે, અમને મળી ગયો છે. અહીંયા આ ભ્રાંતિ સત્પુરુષમાં ભ્રાંતિ નથી આત્મ તત્વની. એવા જેના વચનથી, પ્રભુ આ વચનથી ઘણા શાસ્ત્રોના વિચાર કર્યા પછી જેના વચનથી અમને સત્પુરુષ પ્રત્યે ભક્તિ થઈ, કે ઓહો આવા આત્માના કેનારને નમસ્કાર, એ કેનાર એવા આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરનાર એવા પુરુષોને પણ અમારા નમસ્કાર છે, એના પ્રત્યે અમારી ભક્તિ ઉત્પન્ન થઈ. અને સત્પુરુષની ભક્તિ વિના પ્રભુ અમે આત્મ સ્વરૂપ જાણી શકીએ એવું કાંઈ છે નહીં. સત્પુરુષની ભક્તિ જીવનમાં આવી નથી ત્યાં સુધી કોઈ સ્વરૂપ પ્રાપ્ત થાય એવું કોઈ કાળે બનવું સંભવિત નથી. જીવ નિજ છંદે ચાલીને અનાદિ કાળથી અનંત કાળ સુધી પ્રયત્ન કર્યા કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં. સત્પુરુષનો મહિમા તો કોઈ ઓર છે. વચનામૃતની અંદર આ પુરુષે સત્પુરુષનો મહિમા એટલો ગાયો છે, એટલો ગવેષ્યો છે. સત સત્પુરુષ અને સત્સંગ એટલે આખું વચનામૃત જાણે ત્રિવેણી સંગમમાં આવીને ઉભું રહી ગયો, બધું પૂરું. સત સત્પુરુષ અને સત્સંગ, સત્સંગથી સત્પુરુષ, સત્પુરુષથી સત, એવી અદ્ભુત માર્ગની સંકલના કરીને મેં કહ્યું ને કે કાળ ટૂંકો છે, કાળ પ્રમાણે યુગ એવો યોગી હોય એમ આ પુરુષ આવ્યા ને એને જોયું કે હવે પંચમ કાળમાં જ અમારો જન્મ થયો છે, દુષ્મ કાળની અંદર જ અમારે જીવન વિતાવવાનું છે, અને જગતના જીવો ઉપર કરુણા કરવાનું, કંઈક ભગવાનનું મહાવીરનું બકેલું કામ બચેલું અમારા ઉપર આવ્યું છે, હવે શું કરવું, શું કરવાનું. તો યુગ પ્રમાણે જે યુગનો ધર્મનો બોધ કરે એને યુગ પ્રવર્તન પ્રવર્તક કહેવાય, અથવા તો યુગ પુરુષ કહેવાય. આ પુરુષે જોયું કે કાળનું સ્વરૂપ શું છે, તો કે આયુષ્ય અનિયત છે, કઈ ઠેકાણા નથી, ગમે ત્યારે પરપોટો ફૂટી જાય એવા જીવના આયુષ્ય છે. પુરુષાર્થની મંદતા છે, જીવનો પુરુષાર્થ છે એ ઘણો મંદ છે. કર્મની પ્રબળતા છે, જીવો ભારે કર્મી, હતપુણ્ય હીન પુણ્ય જીવો છે જગતની અંદર, આ કાળની અંદર. હવે આ બધા જીવોને શું કરવું? તો ભગવાનના માર્ગને ટૂંકાવી દો. જો થોડા સમયની અંદર લક્ષ્ય થઈ જાય, પુરુષાર્થ ઉપડે અને જો પામી જાય તો જગતના જીવોને માર્ગ સરળ થઈ જાય. નિષ્કારણ કરુણા છે, એ નિષ્કારણ કરુણાના આધારે સત્પુરુષને કેન્દ્રમાં મૂકી દીધો, સત્સંગને કેન્દ્રમાં મૂકી દીધો, કે જગતના જીવોને આ કાળમાં સત્સંગ જેવું કોઈ જીવના કલ્યાણનું બળવાન કારણ નથી. માટે જ્યાં ત્યાં સત્સંગની આરાધના કરો, સત્સંગને ઉપાસો અને સત્સંગની અંદર સત્પુરુષના અભાવની અંદર સત્સંગ